તારીખ 30/9/1989 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 211 અને 212 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 51 તારીખ 30/9/1989 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 211 અને 212 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 51
કઈ દૂર નથી પણ દૂર લાગે છે અને એ જીવનો મોહ છે. સતનામ શાશ્વત હયાતી ધરાવતું પોતાનું પરમ તત્વ પોતે જ છે, દૂર નથી એટલે પોતે જ છે અને દૂર લાગે છે જીવનો મોહ છે. દર્શન મોહને લીધે જીવને પોતાનું સ્વરૂપ ઘણું દૂર ભાસે છે, અપ્રાપ્ય જેવું લાગે છે અથવા નિર્વિકાર સ્વભાવની અરુચિને લીધે અને વિભાવને રાગાદિની રુચિને લીધે પોતાનું સ્વરૂપ કઠણ લાગે છે, દૂર લાગે છે, ગભરું લાગે છે. એનું એ કારણ છે. સત જે કાંઈ છે, મથાળું બાંધ્યું છે એટલું, તે સત જ છે. સત છે પોતાનું મૂળ સ્વરૂપ જે કાંઈ છે, તે તો જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે છે. ત્રણેય કાળે અવિકાર રૂપ શુદ્ધ એકરૂપ તત્વ જે છે તે જ છે. સરળ છે, કોઈ પણ જાતની આંટી ઘૂંટીથી પ્રાપ્ત થાય એવું નથી. સિદ્ધે સીધું અંતર્મુખ અવલંબનથી પોતાને પ્રાપ્ત છે, અનુભવ ગોચર થાય છે. અથવા ચૈતન્ય સ્વભાવ દ્વારા જે સદાય અનુભવમાં આવી રહ્યું છે એવું સત તો સરળ જ છે, સુગમ છે. ગમ ન પડે એવું નથી, સુગમ છે એમ કહે છે. કેમ કે તંકોત્કીર્ણ સ્વભાવ હોવાને લીધે, અમિત સ્વભાવ હોવાને લીધે એને મિટાવી શકાતો નથી. ન તો તેના હયાતીને મિટાવી શકાય છે, ન તો તેના પ્રકાશને મિટાવી શકાય છે. તેથી તે સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં તે અનુભવ ગોચર થઈ શકે છે. ચાર ગતિમાં કોઈ પણ ગતિ ચારે પ્રાપ્તિ થઈ શકે છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પર્યાય છે, ધર્મ નથી, ધર્મ છે, ગુણ નથી પણ પર્યાય ધર્મ છે. આત્માનો નહીં પણ પર્યાયનો એ ધર્મ છે. વસ્તુનો ધર્મ નથી, મૂળ ગુણ નથી પણ પર્યાય ધર્મ છે. પર્યાયનો ધર્મ કહો, પર્યાયની યોગ્યતા કહો, એટલી મર્યાદિત વાત છે. મૂળ જો વસ્તુ એવી હોય તો કદી કોઈનો વિભાવ નાશ થઈને કોઈ સિદ્ધપદને સર્વથા નિર્વિકાર દશાને કોઈ પ્રાપ્ત થઈ શકે નહીં, બની શકે જ નહીં. પણ એવું નથી, સંસાર અવસ્થામાં એને મર્યાદિત પણે વિકાર થાય છે, અનિત્ય ભાવે થાય છે, મર્યાદિત ભાવે થાય છે, એટલો એનો ધર્મ છે. એ ભાવને ધારણ કરે છે, વિભાવ ભાવને ધારણ કરે છે, માટે એનો ધર્મ છે એમ કહેવામાં આવે છે. એટલા પૂરતી વાત છે. વિકાર છે એની પર્યાય તત્વમાં વિભાવ છે, પર્યાય નથી કહેતો કે એની વિભાવ પર્યાય જ છે, વિભાવ પર્યાય નથી એમ કેમ છે, એના વિભાવની પર્યાય છે. ચારિત્ર ગુણમાં રાગ થાય છે એ ચારિત્ર ગુણની પર્યાય છે, મિથ્યાત્વની શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય છે. પોતે પોતાના સ્વરૂપને અવલોકતો નથી, અનુભવતો નથી, એ પોતા અને પર પદાર્થને નહીં અનુભવી શકતો હોવા છતાં ભ્રમથી અનુભવું છું એવો અનુભવ કરે છે, એનો અજ્ઞાન ભ્રમ છે, એની પર્યાય છે. પર્યાય તો છે, પર્યાય નથી એમ કે. એ આત્માની સ્વભાવ પર્યાય છે અને સ્વભાવ દ્રષ્ટિએ એનો નિષેધ છે. એટલે પ્રશ્ન એ છે કે અધ્યાત્મમાં એવું વચન વ્યવહાર કરી શકાય કે આત્માની પર્યાય નહીં, એ અધ્યાત્મનો વિષય છે. આગમથી એની જ પર્યાય છે, બીજાની પર્યાય નથી. એટલે પ્રશ્ન એ છે કે અધ્યાત્મ શૈલીથી વિચારવું છે કે આગમ શૈલીથી વિચારવું છે. ધર્મ છે, પર્યાય નો ધર્મ છે, પર્યાય ધર્મ છે. એ ધર્મ છે એટલે કોનો પણ, દ્રવ્યનો, ગુણનો કે પર્યાયનો, ધર્મમાંથી કોઈને તો ધર્મ છે, ત્રણેયને પોતપોતાના ધર્મ છે. તો આ કોનો ધર્મ, કે દ્રવ્યનો નહીં, ગુણનો નહીં, પરંતુ પર્યાયનો ધર્મ છે. આગમ વિવિક્ષાથી તે પર્યાયનો ધર્મ છે, અધ્યાત્મ વિવિક્ષામાં તે આત્માની પર્યાય નહીં, તે આત્માનો ધર્મ નહીં, તે આત્માનું તત્વ નહીં, તે પરતત્વ, તે હેય તત્વ, તે પુદ્ગળ, તે જડ એમ કહી શકાય છે. સમજીને અથવા નિષેધાત્મક વલણથી અને પોતાના સ્વરૂપનો આવિર્ભાવ કરવા અર્થે એવા ભાવથી એમ કહેવું એ યોગ્ય છે, ન્યાયસંગત છે અને આત્માને લાભનું કારણ છે. પણ પેલી વાત ખોટી ઠરાવીને નહીં, આગમના સિદ્ધાંતને ખોટો ઠરાવીને નહીં, એ જ્ઞાનમાં ગૌણપણે રાખીને વાત છે. શું જ્ઞાનમાં ગૌણપણે રાખીને વાત છે, એ રીતે લેવું. ધર્મ જ કહેવાય, શક્તિ કહો તો ગુણ થઈ ગયો, એને ગુણ ન કહેવાય, ધર્મ કહેવાય. ગુણને ધર્મ કહેવાય પણ ધર્મને ગુણ ન કહેવાય. ગુણા હા ધર્મા ભવંતિ, ધર્મા હા ગુણા ન ભવંતિ, એવું સૂત્ર છે. પહેલા એ વિષય સ્પષ્ટ થવો જોઈએ કે અહીંયા આગમના દ્રષ્ટિકોણથી વિચારવું છે કે અધ્યાત્મના દ્રષ્ટિકોણથી વિચારવું છે, એ વાત પહેલા સ્પષ્ટ કરી લેવી જોઈએ. પછી પર્યાય છે કે નથી એનું સ્પષ્ટીકરણ જે તે દ્રષ્ટિકોણથી થઈ શકે. અંદરથી પ્રશ્ન આવવાનો કાંઈ અર્થ નથી. વસ્તુ વ્યવસ્થાથી વિચારો તો એનો પર્યાય છે, તે પર્યાય ધર્મ છે, એની પર્યાય જ છે. અને એ બંધારણને અથવા વસ્તુ વ્યવસ્થાને ગૌણ કરીને પોતાના સ્વરૂપના અવલંબન લેવા અર્થે, માત્ર કહેવા અર્થે નહીં પણ અવલંબન લેવા અર્થે, પોતાના સ્વભાવનું બળ પ્રગટ કરવા અર્થે એ પ્રગટ કરવાના પ્રયત્ન સહિત ઉદ્યમ સહિત એ રીતે એનો નિષેધ કરવો યોગ્ય છે, પણ એવા ઉદ્યમ રહિત એનો નિષેધ કરવો યોગ્ય નથી. જેમ પુણ્યનો નિષેધ કર્યો, તો પુણ્ય તત્વનો નિષેધ કર્યો એ શુદ્ધતા પ્રગટ કરવા અર્થે અથવા શુદ્ધ નયના વિષયભૂત આત્મા છે, સ્વભાવ છે, એના પ્રયત્ન અર્થે એ તરફ વળવાના પ્રયત્ન સહિત એનો નિષેધ છે. જો પ્રયત્ન રહિત એનો નિષેધ કરવામાં આવે તો શુષ્ક જ્ઞાની થઈને સ્વચ્છંદમાં ચાલ્યા જતા વાર લાગે નહીં. એવી રીતે પુણ્ય તત્વનો નિષેધ કરે તો નુકસાન થાય, પાપમાં ચાલ્યો જાય, નુકસાન થાય એટલે પાપમાં ચાલ્યો જાય. એટલે હેતુ મુખ્ય વાત છે, કઈ કયા હેતુથી નિષેધ કરવામાં આવે છે એ મુખ્ય વાત છે. સત સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ જેને ભ્રાંતિરૂપ આવરણ કમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? આવું સત સુગમ સરળ અને સર્વત્ર પ્રાપ્ત થઈ શકે એવું હોવા છતાં જેને પોતાને વિશે પોતાની જ ભ્રાંતિ આવરણતમ આવરણરૂપી અંધકાર વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? તેને તેનો અનુભવ કેમ હોય? તેને તો હોવા છતાં નહીં હોવા બરાબર છે. અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય. હા, તમ એટલે અંધકાર પણ થાય છે અને તમ એટલે ઘણું એમ પણ થાય છે. તમ અને તર વધારે આવરણ હોય એને તમ કહે છે, સૌથી વધુ આવરણ હોય એને તર કહે છે. એક વિશેષણમાં ડિગ્રી બતાવવા માટે વાત છે, સારું વધારે સારું અને સૌથી સારું, ખરાબ વધારે ખરાબ અને સૌથી ખરાબ એમ. તો એવી રીતે કે અંધકારતમ છે, અજ્ઞાનતમ છે એમ. અજ્ઞાન અંધકાર પણ કહેવાય છે અને વધારે અજ્ઞાન છે એમ પણ કહી શકાય છે. જેને ઘણો વધારે આવરણ છે એવા પ્રાણીને એની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ પણ તેમાં કોઈ એવો પ્રકાર ન હોય કે જેને અજવાળો કહી શકીએ. ગાઢ અંધકાર હોય, ઓછો અંધકાર હોય, પણ આખરમાં અંધકાર તે અંધકાર છે. તેમજ આવરણ તિમિર જેને છે, તિમિર એટલે અંધકાર, અહીંયા આવરણનો તિમિર સીધો કરી નાખ્યો છે. તેમજ આવરણ તિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી. જેને આવરણરૂપી અંધકાર છે એવા જીવની કોઈ પણ કલ્પના તે વાસ્તવિકતાથી દૂર છે એટલે સત નથી, સાચું નથી, વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ છે અને સતની નજીક સંભવતી નથી. સત નથી અને સતની નજીક પણ સંભવતી નથી. સત છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત છે. સત છે એ ભ્રાંતિ રહિત છે, એમાં ભ્રાંતિ નથી, ભ્રાંતિથી તદ્દન જુદું છે. કલ્પનાથી પર છે, કલ્પનાથી દૂર છે, આગે છે, કલ્પનાને એને કાંઈ મેળ નથી, પૂર્વ પશ્ચિમ અંતર છે. માટે જેને પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે, જેનો અભિપ્રાય દ્રઢ છે કે મારે હવે સતને પ્રાપ્ત કરવું જ છે, સ્વભાવને ગ્રહણ કરવો છે, તેણે પોતે કાંઈ જ જાણતો નથી એવા દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો. અત્યાર સુધી જે કાંઈ જાણ્યું છે એમાં કલ્પના કરી છે તેથી સતની પ્રાપ્તિ થઈ નથી. પહેલાં એણે અત્યાર સુધીનું જે જાણેલું છે એના ઉપર મીંડું મૂકી દેવું કે મેં અત્યાર સુધી જાણ્યું એ બધું ખોટું, એ બધું જૂઠું, નવેસર થી મારે એકડે એક થી હવે શરૂ કરવું એમ એટલા જિજ્ઞાસામાં આવી જવું. સહેલી વાત નથી, જૂનું મૂકવું એ કઈ સહેલી વાત નથી. કેમ કે સંસ્કાર છે, જે જૂનું ગ્રહણ કર્યું છે એના સંસ્કાર વચ્ચે વચ્ચે ઊભા થયા વિના રહેતા નથી. જ્યાં સત્ય વાત સામે આવે છે, સત સામે આવે છે, ત્યાં ઓલા સંસ્કાર જોર કરે છે અને એ પોતાને આગળ વધવામાં વિક્ષેપ પહોંચાડે છે. એટલા માટે એક શબ્દ વાપર્યો કે જેની દ્રઢ મતિ થઈ છે, જેનો અભિપ્રાય ઘણો દ્રઢ થયો છે કે એક મને મારા સ્વરૂપની જ પ્રાપ્તિ હો, એ સિવાય હવે મારે બીજું કાંઈ પહેલાંનું બધું છે એ ભૂલી જવું છે, એ મૂકી દેવું છે, એવી જેની દ્રઢ મતિ થઈ છે એને એ વાત ઢીલી થઈ જાય છે અને નવી વાત બળવાનપણે જો આવે છે તો એ પૂછાઈ જતા વાર લાગતી નથી. પાટેવાળાને બેસી તો છે જ. હા, એ તો જેને પૂરી પાટી છે એને વાંધો નથી, જેને લખેલી પાટી છે એને તકલીફ છે જ. એવો દ્રઢ નિશ્ચય વાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. આ પૂર્વ તૈયારી લીધી, જ્ઞાનીને શરણે જવા પહેલા કેટલી પૂર્વ તૈયારી કરવી કે કોરી પાટે થઈને જવું એમ કે છે તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. સંપ્રદાયમાં છે અંબાલાલ લાલ છે, સંપ્રદાયમાં તો અનેક પ્રકારે ગ્રહણ કર્યું જ હોય છે સંપ્રદાય બુદ્ધિ એ કરીને પણ, એટલે એ બધું જૂનું છોડી દેવું એ વાત છે. સ્વાભાવિક છે, જે તરવાનું સાધન છે એ વિપરીતતામાં પરિણમે તો દર્શન મોહ તીવ્ર હોય તો એવું થાય છે. દર્શન મોહ ઘણો વધી જાય ત્યારે એવો પ્રકાર બને છે. પણ જેને આત્મહિત કરવું જ છે એવો જેને દ્રઢ નિશ્ચય છે, જેને પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે, ત્યાં દર્શન મોહ ઓળખી જાય છે. આ જગ્યાએ દર્શન મોહ ઓળખી જાય છે એને વાર લાગતી નથી. પોતાની આટલી તૈયારી થાય કે મારે મારું હિત કરી જ લેવું છે, એ જ વખતે દર્શન મોહન ઉઠી જાય છે. એને કોઈ કાળ નથી લાગતો, તરત જ એ જ વખતે એ પાત્રતામાં પ્રવેશ કરે છે. વચનામૃતમાં લીધું છે કે જેને આ જગતમાંથી આત્મા જ જોઈએ છે ને હવે કાંઈ આ જગતમાંથી જોતો નથી, આ જગતમાંથી કાંઈ જોતું નથી ને એક આત્મા જ જોઈએ છે, એ જ વખતે વર્તમાન પાત્ર થઈ જાય છે એને આગળનો રસ્તો સહેલો થઈ જાય છે. એમાં વાર નથી લાગતી, એમાં કોઈ પૂર્વ શરત નથી, આગળનું બધું ધોવાઈ જતા વાર નથી લાગતી. આ એક દ્રઢ નિશ્ચયમાં આગળના અપરાધો, આગળના વિપર્યાસો બધા ધોવાઈ જતા વાર નથી લાગતી. પાત્રતામાં આટલું બધું બળ છે, એક પાત્રતામાં આટલું બધું બળ છે અને એને સત સરળ છે, એને સત સરળ છે, એને સુગમ છે, એને સર્વત્ર પ્રાપ્તિ થાય છે, એને કોઈ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવનું બંધન નથી થશે. પણ આટલી તૈયારી જોઈએ એ સિદ્ધિ સિદ્ધિ માટે. મૂકી દેવી સિદ્ધિ વાત છે, બધી કલ્પના છોડીને એક આત્મહિતના ધ્યેય સિવાય, આત્મહિતના લક્ષ્ય સિવાય બધું લક્ષ્ય છોડી દેવું જોઈએ તો સુગમ ને સરળ છે ને નેચર દુર્ગમ છે. એક દેખીએ જાણીએ એ દુઆ વિશે આપે લખ્યું, તો એ દુઆથી અમે આપને નિશંકતાની દ્રઢતા થવા લખ્યું નહોતું, પણ સ્વભાવે એ દોહો પ્રશસ્ત લાગવાથી લખી મોકલ્યો હતો, એવી લઈ તો ગોપાંગનાને નથી. શ્રીમદ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમ ભક્તિ વર્ણવી છે, તે આહ્લાદક, પરમ આહ્લાદક અને આશ્ચર્યકારક છે. પત્ર સુભાષભાઈ ઉપર છે. પરમ સ્વરૂપ પ્રત્યે કેટલી લગની છે એનો ઉલ્લેખ કર્યો છે. લગ્નનો વિષય લીધો છે ભાગવતના પ્રસંગના નિમિત્તે. આ તો આત્મહિતનું જે લક્ષ્ય છે એ જો ઘણું દ્રઢ હોય છે તો એ લક્ષ્યને અનુસરીને એના પરિણામ ચાલે છે, એમ કહેવું છે. બીજી રીતે ચાલતા નથી દ્રઢ લક્ષ્યવાળા. સર્વે એટલું જ હાલ તો કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તો છૂટકો નથી, અને એ મૂકવા યોગ્ય છે એમ દ્રઢ કરવું એ લલુજીને લખ્યું છે. લલુજી ઉપરનો પત્ર છે. લલુજી બહુ પૂછ્યું છે, પત્ર લખેલ તો તમને શું જવાબ દેવો કાંઈ સમજતું નથી. તમે આટલી બધી ભક્તિ અને વિનયથી પત્ર લખો છો તો શું લખવું એ કંઈ છૂટતું નથી, તો શું એનો જવાબ આપવો, અપેક્ષિત જવાબ શું તમને આપવો. પણ એવું કાંઈ સદવૃત્તિ થાય, તમારી વૃત્તિ વિશેષ આગળ વધે એવું કાંઈ વાંચવા જેવું હશે તો મોકલીશ તમને. અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, ઘણી ભક્તિમાં ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વજીવોના અને વિશેષે કરી ધર્મજીવના, એટલે ધર્મનો ધર્મની પ્રાપ્તિનો જેનો અભિપ્રાય છે એવા જીવના અમે ત્રણને કે ત્રણે કાળને માટે લાશક છીએ. તમે અમારી ભક્તિ કરો છો, પણ એથી કરીને અમને કોઈ અહમ કરવાનો પ્રશ્ન નથી, કોઈ મોટાઈ લાવવાનો પ્રશ્ન નથી. અમે તો ધર્મી જીવના દાસ છીએ, મુખના અમે દાસ છીએ. અમારે કોઈ વિશેષતા, તમે ભક્તિ કરો માટે અમારે કોઈ વિશેષતા અમારી આંકવાનો પ્રશ્ન. વાતને કેવી રીતે સમજાવે શું છે કે એ પોતાનો એક પ્રયત્ન છે કોઈ પણ પ્રકારના અહંભાવથી બચવાનો પોતાનો એક પ્રયત્ન છે, અને એ પ્રયત્નને અર્થે એ વાત લખે છે. અંતરંગ વિચિક્ષણતા છે. શુદ્ધિ પોતાને પૂર્ણ શુદ્ધ થવું છે ને, કેટલો અંદર પોતાને સાવધાની વર્તે છે માર્ગમાં ચાલવા માટે, પોતાને કેટલી સાવધાની વર્તે. કેમ કે સામો જે ભક્તિ કરે છે એક ઉદય છે, એક પોતાને એ પ્રકારનો ઉદય છે. ઉદયની અંદર લપસતા નથી, ઉદયની અંદર ખેંચાતા નથી, ઉદયથી પાછા વળવાની વાત છે ટૂંકામાં. એટલે માન અપમાનનો પ્રશ્ન જ નથી, કોઈ ગણતરી નથી, કોઈ દ્રષ્ટિકોણ નથી. જ્ઞાન થયા પછી જ્ઞાનીને બહારમાં માનને અપમાન સંબંધિત કોઈ ગણતરી જાણે કે ચાલી ગઈ છે, ગણિત ભૂલી ગયા છે. લોકોની પાસે જે ગણિત છે અને જેને લઈને જીવનું પરિભ્રમણ મટતું નથી, છૂટતું નથી, વધી જાય છે, એ રસ્તો જ આખો છોડી દીધો છે. ગણિત લોકોનું ગણિત જુદું છે, જ્ઞાનીઓની ચાલ જુદી છે, એવો વિષય છે. એટલે ઘણી વાર ન સમજાય એવી વાત છે. એ પોતે જ્ઞાની છે, ઓલા મુમુક્ષુ છે, આ ઊંચા છે, આ નીચા છે, પણ ગણિત જ એમનું બીજું છે. ઊંચા નીચાનું ગણિત એમની પાસે લોક દ્રષ્ટિ નથી. હું આવું લખીશ, આવું કહીશ, આવું બહાર પડશે, લોકો મારા માટે શું વિચારશે, દ્રષ્ટિ છોડી દીધી છે. એવી લોક સંજ્ઞાનું ઝેર છે એ જેનું ગમાઈ ગયું છે, ખલાસ થઈ ગયું છે, એ નિર્વિષ થઈ ગયું છે, પરિણામ પવિત્ર દશા વર્તે છે. એ વાત છે, દ્રષ્ટિકોણ છૂટી ગયો છે. એવી લાઈન છે. એવી વાત છે. બધા જીવો સરખા છે. દ્રવ્ય દ્રષ્ટિમાંથી સમદ્રષ્ટિ પ્રગટે છે. એટલે સરખા છે એના બદલે પોતે નીચે બિયા જાય છે, ગમે તો એના દાસ છે. બધા જીવના પેલા એમ શબ્દ હોય પણ સર્વ જીવોના અને વિશેષ કરી ધર્મજીવના આમ તો બધા સરખા છે દ્રવ્ય દ્રષ્ટિથી. કેટલા માન ચડવાથી કેટલે દૂર રહેવું એનો આંક છે. આ કેટલી વિચિક્ષણતા છે. સામો જે ભક્તિ કરે છે એને આ શબ્દો લખે છે. એ વિચિક્ષણતા કેટલી છે. નિર્માનતા તો છે પણ વિચિક્ષણતા ઘણી છે. આ જે વચનો લેખા છે એમ જૂનું છોડી દેવાના. આ જે વચનો લેખા છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે. તે બધા મુમુક્ષુને પરમ બંધવરૂપ છે. એટલે કે તમને સહાય કરનારા છે. બંધવ મિત્ર હોય તે સહાય કરે છે. પરમ રક્ષકરૂપ છે અને એને સમ્યક પ્રકારે વિચારેથી પરમપદને આપે એવા છે. એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી ષડદર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધ બીજ, જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. બોધનું બીજ અહીંયા પડશે, અહીંયાથી બીજ ઉગશે. આ સંક્ષેપમાં બાર અંગનું મૂળ અને સર્વોત્તમ તત્વ કહ્યું છે. સમ્યક પ્રકારે વિચારે છે એટલે આત્મહિતના લક્ષ્ય વિચાર કરવાથી આ વાત તમને એ રીતે લાગશે. માટે ફરી ફરીને તેને સંભાળજો, વિચારજો, સમજો અને સમજવા પ્રયત્ન કરજો. જ્યાં સુધી ન સમજાય તો સમજવા માટે પ્રયત્નશીલ રહેજો. એને બાદ કરે એમાં બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો. આ વાતથી વિરુદ્ધ જાય એવો કોઈ પ્રકાર હોય તો એ રસ્તો છોડી દેજો. ઉદાસીન રહેજો, ત્યાંથી પાછા વળી દેજો. એમાં જ વૃત્તિનો લય રાખજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. ખાનગીમાં કહેવાનો આ મંત્ર છે. એમાં સતત કહ્યું છે એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો, સારો એવો વખત ગાળજો કે આ શું કહેવા માંગે છે. આવી વાત લીધી છે. કેમ કે સત સ્વરૂપ પોતે છે અને પોતે પોતાથી દૂર આ તે કેવી ભ્રાંતિ છે ને કેવું આશ્ચર્ય છે. પાછો પોતાની માનતા કઈ થોડી નથી. એક સુખ લઈએ તો અનંત સુખ, જેનો હદ નથી એવા સુખનો કંદ છે પોતે. જ્ઞાન લઈએ તો જેની હદ નથી એવા જ્ઞાન નો પુટે કંદ છે, એવા આનંદ નો પુટે.
રુચિ સહાનુભૂતિ થતી ને રુચિ ખોટા સ્થાનમાં લાગેલી છે, રુચિ ની પકડ કરી હોય છે એટલે અઘરું લાગે છે. અઘરું લાગે છે સ્વરૂપ ની અરુચિ નું લક્ષણ છે. વજ્રપાત થાય અને ત્રણ લોક ખળભળી ઉઠે તો પણ સમ્યક દ્રષ્ટિ
પછી એ બધું ગંજી પત્તાના મહેલ ની જેમ પડી જાય ત્યારે એને એમ થાય ઘરે રે મારું બધું ભાંગી ગયું, મેં આમ કર્યું હતું, મેં આમ કર્યું હતું, મેં આટલું કર્યું હતું. અનાદિની જે પર્યાય દ્રષ્ટિ છે એને લઈને પર્યાયમાં અહમ બુદ્ધિ અને મિથ્યાત્મની તીવ્રતા થઈ જાય છે. જયારે આપણે બીજાને એમ કહીએ ભાઈ તમે ઉપવાસ કરો છો કઈ જ્ઞાન તો છે નહીં, તમે તપ કરો છો, ઉપવાસ કરે છે તો તપ સમજીને કરે છે ને એ લોકો, તો આપણે શું કહીએ છીએ કે તમને જ્ઞાન તો છે નહીં, સીધું તમે તપ કરો છો, પછી મેં તપ કર્યું એવું અભિમાન કેવી રીતે છોડશો, એવું આમાં છે. એ જ વાત આટલી એ રીતે લાગુ પડે છે કે પાત્રતાનો જે મૂળ પાયો છે એ પાયો નાખ્યા વિના જો જ્ઞાન તું કરે છો તો મને જ્ઞાન થયું એવું અભિમાન તું કઈ રીતે છોડીશ. આ વિચારવાનું પોગડ જાય અને વિપરીતતા દ્રઢ થઈ જાય, આ એક મુશ્કેલી તો ખરી એ વાત છે. એટલું તો પોતે એમ કહ્યું કે આ તમને અને કોઈ પણ મુમુક્ષુને, તમને એટલે અંબાલાલ ભાઈને અને બીજા તમારા જેવા કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો આ મંત્ર છે. પહેલા આ કાનમાં મારે ફૂંક મારવી છે કે પાત્રતામાં આવ્યા વિના, એટલે કે એક આત્મા જ જોઈએ ને બીજું કાંઈ ન જોઈએ, આત્મ પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ ન જોઈએ, આ પાકું કર્યા વિના કોઈ દિશામાં આગળ વધવાની અમારી પરવાનગી નથી, અમારી રજા નથી કે તું કોઈ ફલાણું માથી લે ફલાણું આગળ વધી જાય ફલાણું કરી જાય. પહેલું એને પૂછે કે એક આત્મા જોઈએ છે કે કઈ બીજું અંદર ઉણે ખાતરે હૃદયમાં કઈ પડ્યું છે, તો તને નુકસાનકારનું કારણ થશે. આ જે તરવાનો માર્ગ છે એ તને ડૂબવાનું નિમિત્ત થાય, ભયંકર પરિસ્થિતિ છે. એટલે 211 માં એક પાત્રતાની સંબંધી જે માર્ગદર્શન છે એ બહુ મહત્વની વાત કરી છે. આ પાયામાં ન હોય તો એ કઈ વાત સાંભળી આગળ પરિણમવાની આશા રાખવી વ્યર્થ છે. આ બધા પત્રો બહુ સરસ છે, 211 થી પત્રો બધા સારા આવે છે. અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે. કામ શબ્દ નો અર્થ કેવો છે? કામ એટલે કામના, વાંછા, ઈચ્છા, પાંચ ઇન્દ્રિયના પદાર્થનો વિષયનું જે ઈચ્છા છે એને મનસા કહેવામાં આવે છે. અનન્ય એટલે જેનો જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય ભક્તિ ભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. બે શબ્દનો અર્થ કર્યા છે. એ કામ શબ્દનો અર્થ કર્યો, બીજામાં અનન્ય શબ્દનો અર્થ કર્યો. અનન્ય એટલે ઉત્કૃષ્ટ, અનન્ય ભક્તિ એટલે ઉત્કૃષ્ટ ભક્તિ, સર્વોત્કૃષ્ટ ભક્તિ એવો અર્થ નીકળે છે. આમ તો ભક્તિ શું છે? ભેદભાવ નથી રહેવા દેતી. અન્ય એટલે ભેદ પડવો, અનન્ય એટલે અન્યપણાનો ભેદ રહિત, તેને અનન્ય કહેવામાં આવે છે. ખાસ કરીને રુચિનું આ વિશેષણ છે. જ્યારે આત્મરુચિ પ્રગટે છે ત્યારે ખરી રુચિને અનન્ય રુચિ કહે છે, કે પોતાના સ્વરૂપથી પોતે ભાવે વેગળો રહે છે એ રુચિને પોસાતું નથી, એવી રુચિને અનન્ય રુચિ કહેવામાં આવે છે. એને એ ઉત્કૃષ્ટ છે, એટલે અહીંયા ઉત્કૃષ્ટ એવો અર્થ કર્યો છે. મુમુક્ષુ વૈ એટલે વૈજ્ઞાન થશે એવું લાગે છે. યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું. સદવૃત્તિ વાળા યોગ્ય જીવ છે. જે પદનો તમે સાક્ષાત્કાર પૂછો તે તેમને હજુ થયો નથી. કોઈ વ્યક્તિગત વાત છે. પૂર્વકાળમાં કોઈ કેટલીક વ્યક્તિ માટે એમને બહુ સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે. વિશિષ્ટતા હતી એમના બધી જ્ઞાનની. પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિશેનું તેમના મુખથી શ્રવણ કર્યું તો તે વિશે હાલ તો કાંઈ લખી શકાય તેમ ઠીક નથી. જોકે તેમણે તમને મિથ્યાલ કહ્યું નથી એટલું જણાવી શકું છું. એ કાંઈ પ્રસંગિક વાત છે, એમાં ગોળ ગોળ ઉત્તર આપ્યો છે. હું સ્પષ્ટ લખવાની ના પાડી છું, એ વિશે કાંઈ હાલ કાંઈ વિશેષ લખતો નથી. એમાં પણ એમની બહુ વિચિક્ષણતા હોય છે, કેટલું લખવું, કેટલું ન લખવું, કેટલું જણાવવું, કેટલું ન જણાવવું. સામાજીવને જરા પણ નુકસાન ન થાય એટલી કાળજી રાખીને ઉત્તર આપતા હતા. જેના વચનના બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી એક વાર પણ. શું કહે છે? જ્ઞાની પુરુષનું, સત્પુરુષનું, મુનિરાજનું, તીર્થંકરનું એવા જેના વચનથી નિર્વાણ માર્ગ પ્રાપ્ત થઈ શકે, સત્પુરુષથી માંડીને તીર્થંકર પર્યંતના જે કોઈ મહાપુરુષો છે તેમના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે અને એવી સજીવન મૂર્તિનો એટલે પ્રત્યક્ષ યોગ પૂર્વકાળમાં જીવને અનેક વાર થયો છે, ઘણી વાર થયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. એક વાર પણ એને એ સત્પુરુષને ઓળખ્યા નથી, જ્ઞાનીને ઓળખ્યા નથી, તીર્થંકરને પણ ઓળખ્યા નથી, મુનિરાજને પણ ઓળખ્યા નથી. જ્ઞાનીને તો ઓળખવા અદ્ભુત કઠણ છે, કેમ કે એમના ઉદયમાં પૂર્વકર્મની ચિત્ર વિચિત્રતા સંયોગ રૂપે સાથે જોડાયેલી હોય છે. પણ મુનિ અને તીર્થંકર મળવા છતાં પણ આ જીવે ઓળખ્યા નથી કે જેમનો બાહ્ય દેખાવ પણ એવો જ પવિત્ર અને નિર્દોષ છે, તો આ જીવે કેટલી ઊંડાઈ કરી હશે આ વિચારવા જેવો વિષય છે. જે નિર્ગ્રંથ મુનિ જેને જોતા ઠરી જાય, પશુ ઠરી જાય છે, જંગલી પ્રાણી સિંહ વાઘ ચિત્તા હાથી જેવા હોય, મગરમચ્છ જેવા હોય, એ ઠરી જાય. સર્પ હોય તો સર્પ ઠરી જાય એક વાર, અને પોતે માણસ જેવો માણસ થઈને નહીં ઓળખ્યા હોય તો એને કેવી કલ્પના કરી હશે અને કેવી વિચિત્રતા વિચિત્ર રીતે પોતે વર્તતો હશે, એ વિચારવા જેવો વિષય છે. તીર્થંકર તો એથી વિશેષ છે, સમૂહ શરણમાં જાય એટલો બધો પુણ્ય યોગ છે કે સામે તો લોલે લોલ જ કરવા લાગે, બીજું કઈ થાય જ નહીં. ભલે એને અંદરમાં અભિપ્રાય વિરુદ્ધ હોય, એને ગમે તે પ્રકાર વિચિત્ર અંદરમાં ચાલતો હોય વિરુદ્ધતાનો, પણ બહારમાં તો એ પૂજા ભક્તિને કૂદકા મારવા જ મંડે સજે સજે. એટલો બધો પુણ્ય યોગ હોય છે, બીજાની સાથે ભળી જાય, અંદરમાં પોતે મૂકી ન શકે. આવા ઉત્કૃષ્ટ યોગની અંદર પણ એને ઓળખાણ કરી નથી. ઓગ સંજ્ઞાએ કાંતો કરતો છે, આ લોક સંજ્ઞાએ કરતો છે. તેથી તો અનંત કાળ સુધી અનેક વાર આવો જોગ થવા છતાં, સજીવન મૂર્તિ નો સાક્ષાત યોગ થવા છતાં એક વાર પણ તેનું ઓળખાણ થયું નથી. ઓળખાણ થયું નથી ને જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી, જો આ શું અંદર શું પકડેલું, પરંતુ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદી રિદ્ધિ યોગાદી અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. એ જે ઉપર વાત કામ શબ્દ લીધો ને, એનો અર્થ એમ કઈ કહેવા માંગે છે કે મુખ્યપણે જીવને જે બાહ્ય પદાર્થમાં સુખની જે ભ્રાંતિ છે, એ ભ્રાંતિ સાથે રાખીને આ મહાપુરુષને, આ સત્પુરુષને, આ તીર્થંકરને, આ દેવને હું ભજીશ તો મને રિદ્ધિ સિદ્ધિ અથવા પંચેન્દ્રિયના વિષયની સાનુકૂળતા અને મને અનુકૂળતાઓ બધી રહેશે. ઊંડે ઊંડે આ અભિપ્રાય જીવે છોડ્યો નથી. જે ભૌગોલિક સુખ વાસ્તવિકતા એ જે દુઃખ છે અને જેમાં સુખની ભ્રાંતિ છે, એને સાચું સુખ માનીને એ સુખની પ્રાપ્તિ અને કામના રાખીને, એ અભિપ્રાય રાખીને એને સજીવન મૂર્તિનો યોગ કર્યો છે કે આનાથી કંઈક મને લાભ થશે, મને આનાથી કંઈક લાભ થશે. જો અત્યારે ભગવાન છે, આપણે મંદિરમાં સ્થાપના કરીએ છીએ, તો સાક્ષાત તીર્થંકરને એમાં શું ફેર છે? વાણી સિવાય એ સાક્ષાતને વાણી છે, અને એ પણ અમુક ટાઈમે છૂટે છે, અમુક ટાઈમે તો પ્રતિમાવત જ હોય છે. સમૂહ શરણમાં પણ જ્યારે વાણીનો યોગ ન હોય ત્યારે તો પ્રતિમાવત જ હોય છે, કાંઈ ફેર નથી. પણ દર્શન વર્ષોથી કરે, ઊંડે ઊંડે શૈલ્ય હોય કે હવે મને પૂંતો બંધાણું, ભગવાનના દર્શન કર્યા એટલે મને પૂંતો બંધાણું, પ્રતિકૂળતાઓ તો પાછી ઠેલાશે, કાં તો અનુકૂળતાઓ તો થશે કે વધશે, આ ઊંડે ઊંડે અભિપ્રાય એને સેવો છે. એટલે એ વિતરાગ મૂર્તિ શું છે એની ઓળખાણ નથી થઈ, એનું સ્વરૂપ નથી ઓળખાયું. પથ્થર ની મૂર્તિ માને ખોટો એટલે સમજાણું ને. એથી વધારે લેવું જોઈએ, કેમ કે જયારે પ્રતિષ્ઠા કરીએ છીએ એટલે એમાં પ્રાણ પ્રતિષ્ઠા એને કહેવાય છે. પ્રાણ પ્રતિષ્ઠા નો અર્થ કે સજીવન છે એવી દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ એને. એટલા માટે પ્રતિષ્ઠાની વિધિ છે કે પોતે સજીવન તરીકે એને જોઈ શકે, એ દ્રષ્ટિકોણ અપનાવી શકે, એટલા માટે પ્રતિષ્ઠિત તરીકે વિરાજમાન કરીએ છીએ. ઓળખાણ આવે નહી, સાક્ષાત એને દેખાય કે આ ભગવાન છે, આવું સ્વરૂપ છે, મારું સ્વરૂપ અંદર માં આવું છે, જે હું અત્યારે ભગવાન નું સામે દેખાય છે એવું જ મારું સ્વરૂપ છે. સીધું તે સ્વસંવેદન ને પકડે એટલે અંદર માં વેદન સાથે અનુસંધાન થયા વગર સ્વસંવેદન ની મૂર્તિ છે, પરિપૂર્ણ અનંત સ્વસંવેદન ની વ્યક્ત મૂર્તિ છે, પ્રગટ મૂર્તિ છે. જો ભાવને પકડે સ્વસંવેદન ને એટલે સીધું જ અનુસંધાન પોતાનું થયા વગર રે, એવો નિયમ છે એની સાથે. કઈક યોગ્યતા વાળા જીવને કોઈ કણાના જીવન બદલી જાય છે એવી વિતરાગ મૂર્તિ છે, કે વિતરાગતાની જ મૂર્તિ છે આખી આખી. કેટલાય પ્રાણીઓના જીવન બદલી જાય છે જોતા વેદ ફરી જાય, આ કોઈ બીજી વાત છે, કાંઈક બીજું છે આમાં. અત્યાર સુધી ભગવાન 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 ઓગે ભગવાન શબ્દ હજાર વાર ભલે સાંભળ્યો હોય પણ આ કાંઈક જુદી વાત છે. કઈક ના જેવા જીવન બદલી ગયેલા છે, આખો રસ્તો બદલાઈ જાય એનો, એ બહુ મોટું મહત્વ છે એનો. હા એ તો મોટી વાત હતી, એ તો ચરમ શરીર જીવ હતા. હા હા બિલકુલ બદલાઈ ગયું છે એ તો. માન સ્તંભે તો માન ગળ્યું વિપરીતતાનો, ભગવાનને જોયા ફેરફાર થઈ ગયો બધો એમ. પણ આ તો મૂર્તિને જોઈને જીવન બદલી જાય એવા એવા પ્રસંગો બીના છે, એટલે એની સ્થાપનાનું મહત્વ બહુ મોટું છે. બરાબર છે, કેમ કે તીર્થંકર તો અમુક કાળ પર્યંત જ વિદ્યમાન હોય, પ્રતિમા જે સ્થાપો એટલે હજારો વર્ષ એની સ્થાપના ટકે. સામાન્ય રીતે મંદિર મજબૂત કરવામાં આવે છે એનું કારણ એ છે, એનું ચણતર મજબૂત કરવામાં આવે છે એનું કારણ એ છે કે અંદર બિરાજમાન જે પ્રતિમા છે એની સુરક્ષા સેંકડો હજારો વર્ષ સુધી થાય એનું એ કારણ છે. હા એ કાળ ને કાળ અપેક્ષા એમ વાત છે. હા એ પ્રતિમા બે સરખા છે, વ્યાર કરી જાય છે એટલે અમુક કાળ મર્યાદિત છે, તો આયુષકાળ પ્રતિપૂર્ણ મર્યાદિત છે, આમનું તો કઈ આયુષ સાથે સંબંધ છે, ઘણી ઘણા કાળ સુધી દર્શન થાય છે એટલા માટે એવી રીતે વાત છે. આવે છે એમ, આવે છે માણિકભાઈ લાવ્યા હતા એ વાત, એક વાર ગ્રંથમાં આવે છે વાત પુસ્તકમાં. અહીંયા તો શું જીવે અંદર રાખેલું છે શલ્ય, કે જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ખચિત કર્યું પણ હશે ઉપર ઉપરથી, તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદી રિદ્ધિ યોગાદી અને બીજી તેવી કામનાઓથી કાંઈ ને કાંઈ બાહ્ય પદાર્થની કામના માનછા એથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે. મોટા ભાગના વાણિયા તો દુકાનના વકરા માટે પગે લાગવા આવે છે. આપણે દુકાન ઉગાડ્યા પહેલા એક વાર દર્શન કરી આવવા ભગવાન, પછી દુકાને વેપાર સરખો ચાલે. હા ગજબ કરે છે લોકો, જ્યાં એને સુખ માન્યું છે અને જ્યાંથી એને સુખ જોઈએ છે તો બધે જ ગોતતો ફરે છે. સામે સાક્ષાત ભગવાન આવે તો એ સુખ એને જોઈએ છે. જેને નિર્ગ્રંથ થયા ને એ વિષયોનો ત્યાગ કર્યો તો એની પાસે જઈને એ સુખ માગે છે. એવું કેવી જીવની વૃત્તિ છે, એ દ્રષ્ટિ મલિન છે. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે, જેથી તે પરિણામે ઓળખાણ પડતું નથી. એમ થવાને લીધે ઓળખાણ પડતું નથી, અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે. આમ છે, જ્યારે ઓળખાણ પડે છે ત્યારે એને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે. એ વાત 225માં કરશે કે આ કોઈ દિવ્યધારી દેહધારી દિવ્ય મૂર્તિ મારા માટે પરમાત્માએ જાણે અવતાર લીધો છે, એવો સ્નેહ આવે છે. ઓળખાણ પડવી જોઈએ. એકવાર જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે. તે એવો છે, નીચે લીધું છે, કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. એનો વિયોગ સહન કરી શકતો નથી, એવો એને સ્નેહ આવે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. એવો યોગ નથી પણ બનતો, વૃત્તિ આવી હોવા છતાં પણ વિયોગ રહે તો તેમાં જ વૃત્તિ રાખીને ઉદાસીન ભાવે જીવે છે, કે બીજે ક્યાંય પછી એનું ચિત્ત ચોંટતું નથી. એને એ ક્રિયા કરે છે કે આ મારા પરમાત્મા અહીંયા બિરાજે છે, એનું લક્ષ્ય ત્યાં ત્યાં રહે છે, એ સિવાય એનું બીજે લક્ષ ચોંટતું નથી. આ મુમુક્ષુની દર્શન વર્ણન છે. હા, જેને જે સમજવું હોય એવી વાત છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુનો સંયોગ જેવા બીજા પદાર્થોના સંયોગ લીધા છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. ફલાણું મળ્યું, આ મળ્યું, આ મળ્યું, કુટુંબ વધ્યું, પૈસા વધ્યા, આબરૂ વધે, તો કે મૃત્યુ વધ્યું, મૃત્યુ મળ્યું એમ ગણે છે. આવી વાત છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. જો મુમુક્ષુની આ દશા થાય સજીવન મૂર્તિના યોગે, ત્યારે એને એમ જાણવું કે હવે એને માર્ગ બહુ નજીક છે. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે. માયા એટલે સંયોગ પ્રત્યેનો અનુરાગ, સંયોગ પ્રત્યેનો રાગ, તે માયા છે અને એ મોટી વિટંબના છે. પણ એ જ દશા આણવી અથવા એ જ દશા મારી થવી જોઈએ એવો જેને નિશ્ચય દ્રઢ છે, તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. આ રસ્તો બતાવી દીધો. બહુ મુમુક્ષુ માટે એટલી બધી માર્ગદર્શનની પરિસ્થિતિ આપી છે કે આ જગ્યાએ આવે અને એ મુમુક્ષુનું કલ્યાણ ન થાય અથવા એ નિર્વાણના માર્ગે ચડે નહીં એ કોઈ દિવસ બને નહીં, નિયમબદ્ધ વાત છે. એટલે કોઈ પણ મુમુક્ષુ જીવ પોતે કેટલો નજીક છે ને કેટલો દૂર છે એ માપી શકે એવો વિષય છે. આ બધો થર્મામીટર છે, પોતે માપી શકે એ વિષયથી. તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે. આ સત્પુરુષ પ્રત્યે આટલું બધું હોય એમ જ્યારે કીધું ત્યારે પછી પોતાની વાત લાવે છે કે તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂઝતું નથી. હવે અમારે કરવું શું? આ તો સત્પુરુષની મહિમા બતાવવા જતાં અમને બંધન થઈ ગયું. શું સજીવન મૂર્તિથી માર્ગ મળે એવો ઉપદેશ કરતા પોતે પોતાને બંધન કર્યું છે, અમે શું કર્યું? આ તો અમને ઉપાધિમાં મૂક્યા છે કે જે ઉપદેશનો લક્ષ્ય તમે અમારા ઉપર જ માંડ્યો, આ તો અમને નિશાન બનાવી દીધા તમે. સજીવન મૂર્તિની વાત કરી તો અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ અને ચરણરત છીએ, એવી કોઈ સજીવન મૂર્તિ હોય તો અમે એના ચરણમાં રહેવા માંગીએ છીએ, અમે એના દાસ છીએ, અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે? જુઓ ને, હજી તો ગ્રસ્તમાં બેઠા છીએ, આ બધો વેપાર ધંધો કુટુંબ પરિવાર બધું માંડીને અમારી ક્યાં એવી દશા છે કે તમે અમને વળી ગયા એમ કહે છે? કે જે દિશામાં કેવળ અસંગતા જ વર્તે, અમારો ઉપાધિ યુગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે, કેટલી ઉપાધિ કરીએ છીએ તમે જાણો છો, અમને ક્યાં બંધન તમે કર્યું? આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે, અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. બીજું એક એ જણાવવાનું કે તમે અમારા માટે કાંઈ હવે કોઈ નહીં કહેશો નહીં, ગુપ્ત રહેવા માંગે છે. ઉદયકાળ તમે જાણો છો, માટે કાંઈ કહેવું અમને યોગ્ય લાગતું નથી. અમારી પ્રસિદ્ધિ ક્યાંય કરશો નહીં એવી સૂચના કરી છે.
Yeah, I'm going to go on.